આપ સર્વોને ફરીથી એકવાર આપણા પ્રકટીકરણના અભ્યાસમાં તમારો આવકાર કરું છું. આજનો આપણો અધ્યાય એ પ્રકટીકરણનું પુસ્તક અને તેનો 13મો અધ્યાય છે. અને આજનો આપણો વિષય તે તો ખ્રિસ્ત વિરોધી એન્ટી ક્રાઇસ્ટ જેને કહેવામાં આવે છે તેના ઉપર આ અધ્યાય લખવામાં આવ્યો છે. આપણે ગત દિવસોમાં જોયું તે પ્રમાણે જ્યારે આપણે 11મા અધ્યાયનો અભ્યાસ કર્યો ત્યારે 7મું રણસિંગણું વાગી ચૂક્યું છે અને 7મા રણસિંગણાની સાથે જે 7 પ્યાલાનો જે ન્યાય છે તે આ પૃથ્વી ઉપર રેડી દેવામાં આવશે. આપણે જે છેલ્લા 42 મહિના એટલે કે 3.5 વર્ષનો સમય છે, જે મહાવિપત્તિનો સમય છે, તે સમયમાં આપણે અત્યારે છે. જ્યારે આપણે 11મો અધ્યાય જોયું અને જ્યારે 7મું રણસિંગણું વાગ્યું ત્યારે, ત્યારબાદ મેં તમને જણાવ્યું હતું તે પ્રમાણે જે કે 12મો 13મો અને 14મો અધ્યાય તે એક જે શૈતાનની દ્રષ્ટિકોણથી આપણે જોઈ રહ્યા છે કે આ શૈતાન કોણ છે, એનો ધ્યેય શું છે. આપણે આમ તો જાણીએ છીએ કે એનો ધ્યેય શું છે, પણ તે કેવી રીતે આ 42 મહિનાને જોઈ રહ્યો છે અને એ શું કરવાનો છે આ પૃથ્વી પર, એક છેલ્લી એનું એક ટ્રાય હશે, છેલ્લું એક એની ફરી વાર એક વખત મહેનત કરી લેશે કે કોઈક રીતે હું આ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અહીંયા પાછા પૃથ્વી પર આવતા રોકું અને મારું રાજ્ય સ્થાપન કરું. આપણે ગયા અઠવાડિયે જોયું તે પ્રમાણે 4 વ્યક્તિને આપણને ઓળખાણ મળી હતી. એક તો જે સ્ત્રીની વાત થાય છે 12મા અધ્યાયમાં, તે તો ઇસ્રાયલ દેશ યહૂદી પ્રજા આપણે જોયું હતું તે પ્રમાણે. અજગર ની ઓળખાણ આપણે જોઈ કે જે તો શૈતાન પોતે જ છે. ત્યારબાદ આપણે જે નર બાળ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે શીખ્યા, અને પછી મિખાયલ દૂત જે પ્રભુનો એક યોદ્ધો છે અને તેની અને શૈતાનની વચ્ચે જે યુદ્ધ થયું તે વિશે આપણે શીખ્યા. આજે જ્યારે આપણે 13મા અધ્યાયમાં આવીએ છીએ ત્યારે આપણે ફરીથી બીજા 2 પાત્રને મળીશું, અને આ 2 પાત્ર તો એક એન્ટાઈ ક્રાઇસ્ટ એટલે કે ખ્રિસ્ત વિરોધી છે અને તેનો પ્રબોધક. જ્યારે આપણે આ અધ્યાયમાં આવીએ અને આપણે વચનો તરફ જઈએ તે પહેલાં હું અમુક વાત તમને કહેવા માંગુ છું કે અહીંયા જે વર્ણન આપવામાં આવ્યું છે, અહીંયા એક જે ચિત્ર આ ખ્રિસ્ત વિરોધીનું માટેનું આપણને બતાવવામાં આવ્યું છે, હું માનું છું કે એ એક સંપૂર્ણ દ્રશ્ય છે, ભેદી દ્રશ્ય છે, આપણને આપણી ભૂલી ન શકીએ એવું એ દ્રશ્ય છે, અને એક ભયાનક દ્રશ્ય આપણે જેને કહી શકીએ આખા શાસ્ત્રમાં, પવિત્ર શાસ્ત્રમાં, તે આપણે અહીંયા જોઈ રહ્યા છે. આ આપણે જ્યારે ખ્રિસ્ત વિરોધીની વાત કરીએ તો આ કંઈ પ્રથમ વખત પવિત્ર શાસ્ત્રમાં એનો ઉલ્લેખ થતો નથી. આપણે યોહાનના પુસ્તકમાં આપણે જોઈએ, યોહાન દ્વારા લખેલા પુસ્તકમાં, પહેલો યોહાન, બીજો યોહાનમાં આપણે એની ઓળખ પામીએ છીએ. આપણે પ્રકટીકરણના પુસ્તકમાં પહેલાં આપણે જોયું 6મા અધ્યાયમાં 11મા અધ્યાયમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અને જો આપણે પહેલો યોહાન અને તેના બીજા અધ્યાયમાં અને 18મી કલમમાં એના વિશે શું લખવામાં આવ્યું છે કે જેમ તમે સાંભળ્યું તે ખ્રિસ્ત વિરોધી આવી રહ્યો છે. પ્રકટીકરણનું પુસ્તક લખતા પહેલા તેઓ જાણતા હતા કે ખ્રિસ્ત વિરોધી આવી રહ્યો છે. આ કોઈક નવી વસ્તુ નથી. આ જ્યારે મહાવિપત્તિની વાત આવે છે ત્યારે એવું નથી કે હવે આ ખ્રિસ્ત વિરોધીની આપણને ઓળખાણ થાય છે. પાઉલ થેસલોનિયનનો જે પત્ર છે ત્યાં ઉલ્લેખ કરે છે, યોહાન તેના પત્રોમાં આ ખ્રિસ્ત વિરોધીનો ઉલ્લેખ કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આ ખ્રિસ્ત વિરોધીનો ઉલ્લેખ કરે છે. અને આ જે આ લોકો જે નવા કરારમાં લખી રહ્યા છે તે ક્યાંથી તમને આ ખ્રિસ્ત વિરોધની ખબર હતી, તો તેની માટે મારી સાથે તમે દાનિયલનો પુસ્તક તરફ વળો. આપણે દાનિયલનું પુસ્તક અને જો તમે 7મો અધ્યાય અને 8મી કલમ જો, આ કલમ આપણે છેલ્લા બે અભ્યાસમાં આપણે વારંવાર આ કલમ તરફ વળ્યા છે, તો એ 7મો અધ્યાય અને 8મી કલમમાં શું કહે છે કે હું સિંગડા વિશે વિચાર કરતો હતો એટલામાં જુઓ તેઓ મધ્યે એક બીજું નાનું સિંગડું ફૂટી નીકળ્યું, કે જેના પ્રતાપથી પહેલામાંના ત્રણ સિંગડા સમૂળા ઉખડી ગયા. અને જુઓ, આ સિંગડામાં માણસની આંખો જેવી આંખો તથા બળાય વાત કરનાર એક મુખ હતું. અને આ પણ ખ્રિસ્ત વિરોધીની જ વાત કરી રહ્યા છે. જ્યારે આપણે ખ્રિસ્ત વિરોધીની વાત કરીએ ત્યારે અમુક વસ્તુ સમજવી બહુ જરૂરી છે. ખ્રિસ્ત વિરોધી એ શેતાન નથી. ઘણી વખત આ મૂંઝવણ હોય છે, આ સમજ ગેરસમજ ઊભી થતી હોય છે કે જે ખ્રિસ્ત વિરોધી છે એ શેતાન છે. ના, શેતાન અને ખ્રિસ્ત વિરોધી એ જુદી જુદી વ્યક્તિ છે. અને શેતાન આપણે જાણીએ છીએ કે એક આત્મા છે, જ્યારે આ ખ્રિસ્ત વિરોધી છે તે માણસ છે. માણસ છે. અને આજે આપણે જેમ જેમ આગળ વચનો જોઈશું આની સમજણ આપણે વધારે મેળવીશું. બીજી એક ગેરસમજ, જે આપણા બાઇબલમાં જે શબ્દ લખ્યો છે ખ્રિસ્ત વિરોધી, તે શબ્દ લઈને જ ઘણી ગેરસમજ ઊભી થાય છે. કારણ કે આપણે જ્યારે ખ્રિસ્ત વિરોધી વાંચીએ ત્યારે આપણને એમ લાગે છે કે આ ખ્રિસ્તની વિરુદ્ધ હશે, એટલે ખ્રિસ્ત જે છે, પ્રભુ જે પ્રેમાળ છે, એના કરતાં એકદમ જુદો માણસ હશે આ. પણ જ્યારે આપણે ગ્રીક ભાષામાં આ શબ્દ જોઈએ, જે એન્ટાઈ ક્રાઇસ્ટ છે, તેના બે મતલબ થાય છે. એક તો એક વિરોધી, કે આપણે આપણે કોઈએ કે ભાઈ કાળો માણસ છે અને બીજો ધોળો માણસ છે, તો આપણે જોઈએ છીએ કે આ બે બંને વિરોધાભાસ વ્યક્તિ છે, એવી એનો અર્થ એવો થઈ શકે. પણ બીજો જે એન્ટાઈ ક્રાઇસ્ટનો અર્થ થાય છે, કે એન્ટાઈનો મતલબ થાય છે કે એના બદલામાં, બલકે કે એના જેવો જ બીજો. અને એ જે વર્ણન છે તેની ઉપર ઓછું ધ્યાન આપવામાં આવે છે. આ જે એન્ટાઈ ક્રાઇસ્ટ છે, અને આપણે જે અમુક આપણા મગજમાં અમુક જે કાલ્પનિક વ્યક્તિ છે, આપણે જ્યારે ટીવી પર જોઈએ અથવા તો કોઈ સિનેમામાં જોઈએ, તો આ શેતાનને લાલ કપડામાં પહેરેલો, એને બે સિંગડા હોય અને ભયાનક લાગતો હોય, આપણને દેખાવમાં જ લાગે કે આ માણસ શેતાન છે, એવી રીતે બતાવવામાં આવે છે. પણ આ જે એન્ટાઈ ક્રાઇસ્ટ અથવા તો જે ખ્રિસ્ત વિરોધીની આપણે વાત કરીએ છીએ, એ એવો નહીં હોય. આ જે વ્યક્તિ છે અને આ વ્યક્તિ જે આવશે, તે પોતાની જાતને બહુ સારો હશે, લોકોને ગમશે, દેખાવમાં, એના સ્વભાવમાં, એની વાતચીતમાં, એના ચલણમાં, બધી જ રીતે આપણે બધા જ, એટલે કે જેઓ પ્રભુને નથી ઓળખતા તે લોકો બધા જ રીતે સામાન્ય નજરે તેની તરફ આકર્ષાય છે. એક જાતનું આકર્ષણ હશે. આ માણસમાં એવી શક્તિ બળ હશે કે લોકો તેની તરફ વળે. એવું નથી કે જોતા જ ભયંકર લાગશે. હા, એનો વિચાર, એનું જે હૃદય છે એ ખ્રિસ્ત વિરોધી છે, તેના પરથી તેનું નામ ખ્રિસ્ત વિરોધી આવે છે, ના કે એના ચાલચલણ પરથી. જ્યારે આ વ્યક્તિ પૃથ્વી પર આવશે, અને મારું માનવું છે કે કદાચ આ વ્યક્તિ આજની તારીખમાં, આજે માર્ચ મહિનાની 4 તારીખ 2022 સાલમાં, હું માનું છું કે આ વ્યક્તિ પૃથ્વી પર હાજર છે. ખાલી તે હજુ જે જાહેરમાં આવવાનું તે આવી નથી. બલકે જ્યારે તમે જે યહૂદી રાબાઈ છે, અત્યારના જે ફરોશીઓ છે, તેઓ એમ કહે છે કે તેમના અમુક ગુરુ તો અત્યારે મસાયાની સાથે વાતચીતમાં છે. હવે જ્યારે જુઈશ માણસ એમ કે હું મસાયાની સાથે વાતચીતમાં છું, તો એ જે પહેલો મસાયા જે છે એ કોણ છે? એ ખ્રિસ્ત વિરોધી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાન પુસ્તકમાં 8મા અધ્યાયમાં શું કીધું છે? કે હું છું તો તમે મને માનતા નથી, પણ મારા નામે જે બીજો આવનાર છે તેને તમે બચ. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોની વાત કરતા હતા? ખ્રિસ્ત વિરોધીની વાત કરતા હતા. એટલે અત્યારે જો યહૂદી લોકો એમ માનતા હોય કે અમે મસાયા સાથે વાત કરી રહ્યા છે, તો એ મસાયા એ ખ્રિસ્ત વિરોધી એન્ટાઈ ક્રાઇસ્ટ છે. એટલે જો તમારા મગજમાં એક જો કલ્પના હોય કે આ જે ખ્રિસ્ત વિરોધી છે એને તો આપણે તરત જ ઓળખી નાખીશું, કારણ કે એ માણસનું વર્તન જ એવું હશે, એ માણસ જે શીખાડતો હશે એવું હશે કે આપણને તરત ખબર પડી જાય. તો વાલાઓ, એ તમારી ગેરસમજ છે. આ માણસ પોતાની જાતને, જેને ઇંગ્લિશમાં હું કહું છું કે સુડો ક્રાઇસ્ટ બનાવશે, પોતાની જાતને ખ્રિસ્ત તરીકે જે રજૂ કરશે, એના કામ, એનું વર્ણન આપણને એના દેખાવ પરથી તો એમ લાગે કે હા, કે આ માણસ ખરેખર કેટલો સારો છે. પણ જ્યારે આ 3-3.5 વર્ષનો સમય આવશે, દાનિયલના 11ના પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે બલિદાન તે આપવાનું, જે સેક્રિફાઈસ ટેમ્પલમાં થાય છે, એ બંધ કરાવશે અને પોતાની જાતને પ્રભુની જગ્યાએ તે મૂકશે, અને પછી દુનિયાને કહેશે કે તમે મારી સ્તુતિ કરો, મને ભજો. ત્યારે આ લોકોને આ વ્યક્તિની ખબર પડશે. આ જે ખ્રિસ્ત વિરોધી છે તેને જાણવો અને સમજવું બહુ જરૂરી છે. તો આવો આપણે આપણા વચનો તરફ જોઈએ. પ્રકટીકરણનું પુસ્તક અને તેનો 13મો અધ્યાય કહે છે, પછી એક સ્વાપદને સમુદ્રમાંથી નીકળતું જોયું. તેને 10 સિંગણા તથા 7 માથા હતા, અને તેના સિંગણા પર 10 મુંગટ તથા તેના માથા પર ઈશ્વર નિંદક નામો હતા. અજાયબ જેવી આ કલમ છે. હું તમારું ધ્યાન ખાસ કરીને હું જે સમુદ્ર શબ્દ છે તેની તરફ હું દોરવા માંગુ છું. જ્યારે આપણે અત્યારે જે સમયમાં જીવી રહ્યા છે, તો લગભગ તમે બધા જે સાંભળનારા છો, આપણી માટે સમુદ્ર બહુ કંઈક બહુ અજુગતું નથી લાગતું આપણને. બલકે આપણે બધાને દરિયામાં નહાવાનું, દરિયાની રેતી પર ચાલવાનું ગમે છે. આપણે જ્યારે પણ દરિયાનું દ્રશ્ય જોઈએ તો કેટલું સુંદર દ્રશ્ય હોય છે, આપણને તરત ત્યાં જવાનું મન થાય. પણ જ્યારે આપણે યહૂદીની નજરથી આપણે આ જોઈએ, તો યહૂદી લોકો દરિયાને કંઈક જુદી જ રીતે જોતા હતા. એ લોકો એક દરિયાને એવી રીતે જોતા હતા કે જે એકદમ આંધીવાળી, બહુ જ્યાં એક જાતના વિચિત્ર એ હોય, કેવી કે દુષ્ટતા હોય, કેઆસ જેને કહેવાય, ધમાલ, તોફાન હોય, એક એવી જગ્યાએથી એઓ જોતા હતા. લગભગ જાણે કે બીક લાગે એવી રીતે એ લોકો દરિયાને જોતા હતા, અને એટલા માટે તેઓ થોડાક દરિયાથી ગભરાતા હતા. એથી જ કરીને હું તમને એક બે વચનો આપું છું, અને જે બીજું તમે બાઇબલ જાણો છો એનો તમને એક નવી સમજણ પડશે. જો તમે મારી સાથે ગીતશાસ્ત્રનો 74મો અધ્યાય ને હું વાંચીશ, તમે લખી લો તમારાથી જો ત્યાં ના જવાય તો, ગીતશાસ્ત્રનો 74મો અધ્યાય અને તેની 12-13 કલમ આ પ્રમાણે કહે છે, તો પણ પુરાતન કાળથી ઈશ્વર મારા રાજા છે, પૃથ્વી પર તારણ કરનાર તે જ છે, તમે તમારા સામર્થ્યથી સમુદ્રના ભાગ પાડ્યા, તમે પાણીના મહા મત્સ્યોના માથા ફાડી નાખ્યા. હવે તમે જુઓ છો કે પ્રભુને કેવી રીતે અહીંયા આગળ તેમનું વર્ણન કરવામાં આવ્યું છે. બીજી એક કલમ હું તમને આપું, ગીતશાસ્ત્રનો 89 એટલે કે 88 નો અધ્યાય 8મી અને 9મી કલમ જો તમે જુઓ તો ત્યાં શું લખવામાં આવ્યું છે. ગીતશાસ્ત્ર 89:8-9, હે સૈન્યોના ઈશ્વર યહોવા, હે યા, તમારા જેવો પરાક્રમી કોણ છે? તમારી આસપાસ તમારું વિશ્વાસપણું છે. તમે સમુદ્રના ગર્વ પર અધિકાર ચલાવો છો, તેના મોજાઓ ઉછળે છે ત્યારે તેઓને તમે શાંત પાડો છો. આ સમજવું જરૂરી છે કે જેવી રીતે યહૂદી માણસ દરિયાને જોતો હતો, તે સમજવું જરૂરી છે. હવે હું તમને ઝડપથી, આપણો વિષય નથી, પણ બે વચન તરફ હું તમને દોરી જવા માંગુ છું. એક તો જ્યારે લાલ સમુદ્રને બે ભાગ પાડ્યા, જ્યારે આ ગીતશાસ્ત્ર 89:8-9 વાંચ્યું, કદાચ તેના વિશે લખાઈ રહ્યું છે. હવે તમે સમજી શકો છો કે જે આ યહૂદી માણસ જે રીતે દરિયાને જોઈ રહ્યો છે, અરણ્યમાં કાયમ ફર્યો છે, તેને માટે એ કેટલું અજાયબ જેવો પરાક્રમ છે કે દરિયાના બે ભાગ કરી નાખ્યા. બીજો, હું તમને નવા કરારમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાણી ઉપર ચાલીને આવે છે, હવે જ્યારે તમે આ સમજણથી એ જે આપણને વચનો લખવામાં આવે છે તમે જોશો, તો તમને એ વચનની એક નવી સમજણ મળશે કે જ્યારે પ્રભુ એ પાણી પર, જ્યાંને જ્યાં યહૂદી લોકો એમ કહે છે કે બહુ જ ભ્રષ્ટ જગ્યા છે, દુષ્ટ જગ્યા છે, ભયંકર જગ્યા છે, બીક લાગે એવી જગ્યા છે, તેની ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાલીને આવે છે, બીજી જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ પાણીને શાંત પાડી દે છે. હવે તમે સમજો કે કેવું અજાયબ જેવો આ ચમત્કાર હતો. એટલે જ્યારે આપણે અહીંયા આપણે વાંચીએ કે એક સ્વાપદને સમુદ્રમાંથી નીકળતું જોયું, તે 10 શિંગડા તથા 7 માથા હતા અને તેના શિંગડા પર 10 મુંગટ તથા તેના માથા પર ઈશ્વર નિંદક નામો હતા. હવે જો હું તમને ફરીથી 12મા અધ્યાયમાં લઈ જઉં તો ત્યાં આ જ વર્ણન શેતાન માટે પણ આપવામાં આવ્યું છે. આપણને તમે જો ત્યાં 12મો અધ્યાય ગયા અઠવાડિયે તમને યાદ હોય અને તમે જો તો ત્યાં પણ શેતાનનું વર્ણન આ જ રીતે આપવામાં આવ્યું હતું. 3મો અધ્યાય અને 3 કલમ આ પ્રમાણે કહે છે કે વળી આકાશમાં બીજું એક ચિહ્ન પણ જોવામાં આવ્યું, જુઓ મોટો લાલ અજગર એટલે કે શેતાન, તેને 7 માથા અને 10 શિંગડા હતા અને તેના પર 7 મુંગટ હતા. એ જ વર્ણન અહીંયા આપણે આ ખ્રિસ્ત વિરોધી માટે જોઈએ છે. કેમ? કારણ કે આ જે ખ્રિસ્ત વિરોધી છે તેને અને શેતાનમાં બહુ ક્ષમતા છે, બે એક જ જાતની વ્યક્તિ છે, એક જ જાતની વ્યક્તિ એટલે કે એ લોકોના બધા ગુણ છે, એટલે તમે તેમને ઓળખી શકો કે આ માણસ આના જેવો જ છે. બરાબર, એ રીતની રીતે એનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. હવે જ્યારે આપણે ગત દિવસોમાં જોયું હતું કે જ્યારે પણ શિંગડાની વાત થાય ત્યારે એક બળ અને શક્તિની વાત થાય છે, કે તમારું રાજ્ય કેટલું મજબૂત છે, કેટલું બળવાન છે, એ વિશે થાય છે. અને અહીંયા શું કહે છે કે આ શિંગડા પર 10 મુંગટ હતા અને તેના માથા પર ઈશ્વર નિંદક નામો હતા. આ જે વ્યક્તિ હતી એની એક એ હતી કે એ ઈશ્વરની નિંદા કરી રહ્યો છે. હવે આપણને, મેં તમને કીધું એ પહેલાં, એ જ્યારે આ પૃથ્વી પર એને જાહેર કરવામાં આવશે ત્યારે એવું નથી કે આઈને તરત જ કહેશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરાબ છે ને આ છે તે છે, પણ એનું જે વર્તન હશે એ ખ્રિસ્ત વિરોધી હશે. ઈશ્વરની એ નિંદા કરશે એના કાર્યો દ્વારા, પોતાના વર્તન દ્વારા. બહાર તો પેલું કેવું છે કે આપણને આપણા ગુજરાતીમાં જેમ કહેવાય છે ને કે હાથીના દાંત બે જુદા, રાઈટ, એક દેખાડવાના ને એક ચાવવાના, અને આનું એવું જ કંઈક હશે. બહારથી તો બધું સારું હશે પણ અંદરથી એ ઈશ્વરની નિંદા કરશે. આ જે ખ્રિસ્ત વિરોધી નામ છે એ વિશે પણ હું તમને કહું કે આ એને ખ્રિસ્ત વિરોધી તો યોહાન તેને ઓળખ આપે છે, પણ આપણે જુદા જુદા જુદી જુદી રીતે તમે જો તો એના જુદા જુદા નામ આપણને જોવા મળી શકે છે. જો તમે દાનિયલનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને 8મી કલમ આપણે જોયું એ પ્રમાણે તેને સિંગણું કહેવામાં આવે છે. તમે દાનિયલનું 8મું પુસ્તક અને 23મી કલમ વાંચો તો તેને એક બહુ ઘાતકી રાજા તરીકે એને ઓળખવામાં આવે છે. દાનિયલના 11 અને 36 થી 45 કલમ વાંચો ત્યાં પણ તમને જુદું વર્ણન એક રાજા તરીકેનું ત્યાં તમને બતાવવામાં આવે છે. તમે જો આપણે યોહાનની સુવાર્તા 5 અને 43મી કલમમાં જોશો તો એ પોતાની જાતને મસાયા, આપણે મેં તમને કીધું તે પ્રમાણે, પોતાની ઓળખ આપશે. અને જ્યારે આપણે તમે થેસલોનિયનનું જે બીજું પુસ્તક છે તેનો 2જો અધ્યાય અને 3જા અધ્યાય 3જી કલમમાં આપણે જોઈશું તો ત્યાં પાઉલ તેને એક વિનાશના પુત્ર તરીકે તેની ઓળખ આપે છે. અને જો તમે એ કલમ વાંચો તો ત્યાં શું લખવામાં આવે છે, માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે નહીં, કેમ કે એમ થતાં પહેલાં ધર્મ ત્યાગ થશે તથા પાપનો માણસ, આ બી એનું બીજું એક શીર્ષ એનું ટાઇટલ છે કે એટલે વિનાશનો પુત્ર પ્રગટ થશે. ક્યારે? આજે 3.5 વર્ષનો સમય છે, 3.5 વર્ષ પૂરા થશે વિપત્તિના અને જ્યારથી મહાવિપત્તિ શરૂ થશે ત્યારે આ વ્યક્તિ પોતાની જાતને તે ઓળખ આપશે. આ જે 10 મુંગટની વાત થઈ છે અને જે તે રાજ્યની વાત છે, અને આગળ આપણે જ્યારે 17મા અધ્યાયમાં આવીશું ત્યારે તેની ઉપર આપણે વિગતવાર વાત કરીશું. અત્યારે તમને ખાલી થોડુંક પરિચય આપી દઉં કે આ જે છે 7 રાજ્યોની વાત થાય છે. તો તમે જુઓ તો જે ગ્રીક રાજ્ય હતું, એની પહેલાં આપણે રોમનોનું, આઈ મીન પછી રોમનોનું રાજ્ય હતું, બેબિલોનિયનનું રાજ્ય હતું, મીડો પર્શિયન એટલે કે જે ફારસી લોકોનું રાજ્ય હતું, મીડિયનના લોકો અને ફારસી, આપણે જે ભારત દેશમાં પણ જે મોગલો આવ્યા એ તે એ પર્શિયન ફારસી લોકો, એ મુસલમાનોનું રાજ્ય કહેવાય, તેઓએ આવીને આપણી પર સત્તા મોકલાવી. બલકે જે આપણે એસ્તરની જે બુક છે અને ત્યાં જે તે જ્યાં રાજાનું નામ લખવામાં આવ્યું છે એ રાજા તમે જુઓ તો એ ભારત દેશ ઉપર તેનું સિંહાસન હતું. સો આ વસ્તુ જાણવી જરૂરી છે. તો જો બીજી કલમમાં આપણે જોઈએ કે જે સ્વાપદને મેં જોયું તે ચિત્તાના જેવું હતું, તેના પગ રીંછના પગ જેવા હતા અને તેનું મોં સિંહના મોં જેવું હતું. તેને અજગરે પોતાનું પરાક્રમ જોયું, અજગર એટલે કોણ, કે શેતાને પોતાનું પરાક્રમ આપ્યું. એટલે શેતાન અને ખ્રિસ્ત વિરોધી એક વ્યક્તિ હોય જ ના શકે. શેતાન એને પોતાનું પરાક્રમ આપે છે, પોતાનું રાજ્ય સન તથા મોટો અધિકાર આપ્યા. આ વ્યક્તિને શેતાન મજબૂત કરશે, તેને બળ આપશે. આ જે તમે ચિત્તા જુઓ, ચિત્તા રીંછ જુઓ, તો એ જે ગ્રીક રાજ્ય હતું, બેબોલોનિયન રાજ્ય હતું અને મીડો પર્શિયન રાજ્ય હતું, તેની વાત અહીંયા થઈ રહી છે. એ રાજ્યોને તમે જો દાનિયલના પુસ્તકમાં જુઓ 7મા અધ્યાયમાં તો તેનું વર્ણન ત્યાં તમે જોશો, તો દરેક રાજ્યનું વર્ણન આ પ્રમાણે આપવામાં આવ્યું છે. અને અહીંયા શું કહેવા માંગે છે કે જે આ ખ્રિસ્ત વિરોધી ઊભો થશે એ આ બધા જે હતા તે બધાની જે આવડત હતી, જે બધાના ગુણ હતા જેનાથી તે ઓળખાતા હતા, એ બધા આ ખ્રિસ્ત વિરોધીની અંદર હશે, એને એવો અધિકાર હશે. કેવો આ ભયાનક આ વ્યક્તિ હશે. મેં તેના માથામાં એક મરણતોળ ઘાયલ થયેલું જોયું, પણ તેનો પ્રાણ ઘાતક ઘા રૂજાયો અને આખું જગત સ્વાપદને જોઈને આશ્ચર્ય પામ્યું. અને અજગરે સ્વાપદને અધિકાર આપ્યો હતો, તેથી તેઓ એને તેની આરાધના કરી વળી. તેઓને સ્વાપદની પણ આરાધના કરી અને કહ્યું, સ્વાપદના જેવું બીજું કોણ છે અને એની સામે લડી શકે એવું કોણ છે? અંત સમયની વાત થઈ રહી છે કે એવો સમય આવશે કે લોકો આ શેતાનને અને આ જે સ્વાપદ છે, બીસ્ટ એને કહેવામાં છે, આ ખ્રિસ્ત વિરોધી છે, તેની તેઓ પૂજા કરશે, તેને ભજશે. અને કીધું છે એ પ્રમાણે કે એની સામે લડી શકે એવું કોણ છે? કેટલી દયાજનક આ પરિસ્થિતિ હશે તમે વિચારી શકો છો. હવે જે ત્રીજી કલમમાં લખ્યું છે કે પોતાના માથામાં એક મરણતોળ ઘાયલ જોયેલું જોયું, એટલે કે એને 7 માથા છે અને 7 આપણે પહેલી કલમમાં વાંચ્યું એ પ્રમાણે, અને એમાં એક માથાને મરણતોળ ઘાયલ થયું. હવે અમુક લોકો એમ કહે છે કે આ મરણતોળ ઘાયલ થયું એટલે આ વ્યક્તિ પુનરુત્થાન પામેલી છે. જે 7 રાજ્યની મેં તમને વાત કરી કે 7 રાજ્ય જે આવી ગયા તે વિશેની અહીંયા વાત થઈ રહી છે, પણ મને હું માનતો નથી કે આ પુનરુત્થાન હોય. કારણ કે જીવ આપવાનો તે ફક્ત પ્રભુ આપી શકે છે. શેતાનની પાસે એવું કોઈ બળ નથી કે એ કોનું પુનરુત્થાન કરાવી શકે. પણ આ તો લોકોને ભમાવવા માટે આ વ્યક્તિ કંઈક એવું કરશે કે આમ લાગે કે આ ઊભું થઈ રહ્યું છે. અહીંયા જ્યારે આ રાજ્યની વાત થાય છે ત્યારે બલકે બધા ઇતિહાસ જે લોકો સમજે છે તેનું એવું કહેવું એવું છે કે આ જે રોમન એમ્પાયર જેનો અંત આવ્યો હતો એ ફરીથી ઊભું થશે. અને એવું માનવામાં આવે છે કે આ જે ખ્રિસ્ત વિરોધી છે ત્યાંથી જ તે આવશે. હવે આપણે અત્યારની જે સમય જોઈ રહ્યા છે, અત્યારે આપણે જોઈ રહ્યા છે કે યુરોપમાં કેવું યુદ્ધ ચાલી રહ્યું છે રશિયા અને યુક્રેનની વચ્ચે. અને આપણે જે ઇયુ એટલે કે યુરોપિયન યુનિયનની વાત કરીએ તો એ યુરોપિયન યુનિયન જે છે એ જે જૂનું રોમનનું રાજ્ય હતું તેનું જ બંધારણ છે. અને એટલે જ જ્યારે યુરોપિયન યુનિયનનું સંગઠન થયું ત્યારે બધા જેઓ પવિત્ર શાસ્ત્ર જાણતા હતા તેઓનું માનવું હતું કે આ ફરીથી જે રોમનનું એમ્પાયર હતું, એમનું જે રાજ્ય હતું, ફરી તેની સ્થાપના થઈ રહી છે. અને અત્યારે જે યુરોપમાં જે ચાલી રહ્યું છે, આ યુદ્ધથી જે શરૂઆત થઈ છે અને હવે પછી જે થનાર છે તેની પર આપણે ધ્યાન આપવાની બહુ જરૂર છે. કારણ કે આ કલમો જે આપણે અહીંયા વાંચી કે મરણતોળ ઘાયલ થયું છે પણ તેનો પ્રાણ ઘાતક ઘા રૂઝાયો અને આખું જગત સ્વાપતને જોઈને આશ્ચર્ય પામ્યું, એ વસ્તુ એ રાજ્યના લક્ષમાં લખવામાં આવી છે. અને હા, એવો સમય આવશે કે ત્યારે એ રાજ્ય ફરી ઊભું થવાનું છે અંત સમયમાં, અને તે પછી ઇસરાયલની ઉપર હુમલો કરવામાં આવશે. આ વચનો અત્યારે જે આપણે શીખી રહ્યા છે એ બહુ જેવા અજાયબ જેવા વસ્તુ વચનો છે. આપણે જ્યારે ઇંગ્લિશમાં હું તમને કહું તો એમાં કહે છે કે સિટી ઓન અ સેવન હિલ્સ. હવે એ સાત જે હિલ્સ એટલે પર્વત કહો, ટેકરી કહો, તમે એ જે સાત છે, તો અત્યારે જે રોમનો દેશ છે ત્યાં એ શહેરને સિટી ઓફ સેવન હિલ્સ તરીકે ગણાય છે. એટલા જ માટે એવું માનવામાં આવે છે કે ત્યાંથી એટલે કે રોમન કેથલિક ચર્ચમાંથી આ ખ્રિસ્ત વિરોધી પેદા થશે. બલકે એવું માનવામાં આવે છે કે પોપ એ કદાચ એક ખ્રિસ્ત વિરોધી હોઈ શકે. એ આ સમયે હું તમને એક વસ્તુ બીજી પણ કહી દઉં કે આ ખ્રિસ્ત વિરોધીની આપણે જે વાત કરીએ છીએ તો એક વ્યક્તિ નથી, આખા ઇતિહાસમાં જુદા જુદા સમયે આવા ખ્રિસ્ત વિરોધી ઊભા થયા છે. આપણે હેરોદ રાજાને જોઈએ તો એ ખ્રિસ્ત વિરોધી હતો, આપણે ફારૂન રાજાને જોઈએ તો એ ખ્રિસ્ત વિરોધી હતો, અત્યારે આપણે આપણા નજીકના ઇતિહાસમાં જોઈએ તો હિટલરને ખ્રિસ્ત વિરોધી તરીકે આપણે જોઈ શકીએ છીએ. ખ્રિસ્ત વિરોધી એ કે જે પ્રભુની પ્રભુનું જે બંધારણ છે તેની બહાર પ્રભુને બંધારણને તોડીને લોકોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે, પોતાની જાતને પ્રભુ તરીકે ગણાવે, તે એક ખ્રિસ્ત વિરોધી છે. આ પણ તફાવત એ છે કે આ જે એક ખ્રિસ્ત વિરોધી છે તે સૌથી છેલ્લો અને સૌથી બળવાન હશે. ઇતિહાસ દરમિયાન જુદા જુદા સમયે ઘણા ખ્રિસ્ત વિરોધી આવી ચૂક્યા છે. અને હું તમને કહેતો હતો એમ કે એ રોમનો જે દેશ છે તે અને તે સાત સેવન હિલ્સનો દેશ ગણાય છે અને ત્યાં રોમન કેથલિક ચર્ચની જે સ્થાપના છે તેથી માનવામાં આવે છે કે કદાચ ત્યાંથી આ ખ્રિસ્ત વિરોધી આવશે. એનું બીજું પણ એક કારણ છે, મને યાદ નથી મેં ગયા અઠવાડિયે તમને કીધું હતું કે નહીં, પણ જે ઈડોમાઇટ્સ જેને કહેવામાં છે, એસુઓના જે વંશજો હતા તેઓ કાયમ ખ્રિસ્ત વિરોધી હતા. અને જ્યારે 70ની સાલમાં જ્યારે મંદિરને તોડી કાઢવામાં આવ્યું, જ્યારે રોમનોએ ચઢાઈ કરી પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમય બાદ 70 AD હું વાત કરું છું, ત્યારે જ્યારે રોમનોએ ચઢાઈ કરી અને મંદિરનો વિનાશ કર્યો, તો તે સમયે આ જે ઇડુમાઇટ્સ જેને કહેવાય છે, એસુઓના જે પૌત્ર હતા, વંશજો હતા, તેઓએ રોમનોને સહાય કરી હતી. બલકે ના એટલું જ પણ આ જે લોકો હતા એ લોકો નાસી અને જે ઇટલી અને રોમનો જે વિસ્તાર છે ત્યાં જઈને વસ્યા હતા. અને તેથી એવું માનવું છે કે ખ્રિસ્ત વિરોધી છે એ એસુઓના વંશજમાંથી અને ત્યાં જે વસ્યા છે ત્યાંથી એ લોકો આવશે. અને આ બધું જે વસ્તુ છે આપણે વધારે વર્ણનમાં કયો દેશ છે, કયું રાજ્ય છે, એ આપણે આવતા અઠવાડિયામાં વિગતવાર જોઈશું. પણ આ જે ખ્રિસ્ત વિરોધી છે અંત સમયનો, તેનું બળ, જે પરાક્રમ છે, એ બધું શેતાન તરફથી તેને મળવાનું છે. ફરીથી એક વખત હું તમને યાદ દેવડાવું કે શેતાન એ આત્મા છે અને એથી એ લિમિટેડ છે. એને જે કરવું હોય એ કરી શકતો નથી, બલકે એટલે એણે કોઈ પુરુષમાં અથવા તો કોઈ માનસમાં પેસી અને પછી એણે આ કરવું પડે છે. એને જે એ માણસનું રૂપ લઈ શકતો નથી, એટલે આ માણસ જે ખ્રિસ્ત વિરોધી હશે તેને તે બળ આપશે અને લોકો આ સ્વાપદની અને ખ્રિસ્ત વિરોધીની આરાધના કરશે. પાંચમી કલમ, અને મોટી મોટી વાતો બોલનાર તથા ઈશ્વર નિંદા કરનારના મોંએ તેને આપવામાં આવ્યું, અને 42 મહિના સુધી તે એમ કર્યા કરે છે એવો અધિકાર તેને આપવામાં આવ્યો. તેણે ઈશ્વરની નિંદા કરવા માટે પોતાનું મોં ઉઘાડ્યું કે તે તેના નામની, તેના મંડપની તથા તેમાં તથા આકાશમાં રહેનારાઓની નિંદા કરે. તેને એવું સામર્થ્ય પણ આપવામાં આવ્યું કે સંતોની સામે લડે અને તેઓને જીતે. વળી દરેક જાતિ તથા પ્રજા તથા ભાષા તથા દેશ ઉપર તેને અધિકાર આપવામાં આવ્યો, જેઓના નામ સૃષ્ટિના મંડાણથી મારી નખાયેલા હલવાનના જીવન પુસ્તકમાં લખેલા નથી, એવા પૃથ્વી પર રહેનારાના સર્વ તેની આરાધના કરશે. વધારે આ જે ખ્રિસ્ત વિરોધી છે તેની ખૂબીઓ ગણો કે ખામીઓ આપણને અહીંયા બતાવવામાં આવી છે. ફરીથી યાદ દેવડાવું કે આ ખ્રિસ્ત વિરોધી કદાચ આજની તારીખમાં પણ અહીંયા હાજર હોઈ શકે. પહેલાં જે 42 મહિના છે, પહેલાં 3.5 વર્ષ મહાવિપત્તિના છે, ત્યારે તો પોતાની જાતને એક તારનાર તરીકે ઓળખશે, કે લોકોને એવું લાગશે પૃથ્વી પર કે આ માણસ જ આપણી જે બધી મુશ્કેલી છે, બધી સમસ્યા છે, એનો હલ આ માણસ જ કરી શકશે. બલકે કે યહૂદી લોકો તો એને મસાયા માની અને તેને મંદિરમાં પણ મસાયા તરીકે સ્થાપિત કરશે. પણ પછી પાછલા જે 42 મહિના છે, પાછલા જે 3.5 વર્ષ છે, ત્યારે એ શું કરશે? જુઓ અહીંયા લખ્યું છે કે મોટી મોટી વાત બોલનાર તથા ઈશ્વર નિંદા કરનારનું મોં તેને આપવામાં આવ્યું, અને 42 મહિના સુધી તે એમ કર્યા કરે એવો અધિકાર તેને આપવામાં આવ્યો. એ છે પાછલા 3.5 વર્ષ છે, ત્યારે એ ફક્ત ઈશ્વરની નિંદા કરશે, ઈશ્વરની વિરુદ્ધ કરશે. શું લખ્યું છે? કે તેના મંડપની તથા આકાશમાં રહેનારાઓની નિંદા કરે. તેને એવું સામર્થ્ય પણ આપવામાં આવ્યું છે કે સંતોની સામે લડે અને તેઓને જીતે. વળી દરેક જાતિ તથા પ્રજા તથા ભાષા તથા દેશ પર તેને અધિકાર આપવામાં આવ્યો છે. અને પછી જે હલવાનના જીવન પુસ્તકમાં લખેલું છે, તેઓની વગરના જે લોકો છે તેઓ તેની આરાધના કરશે. હવે આપણે જ્યારે આપણે જોઈએ કે હલવાનના જીવનના પુસ્તકમાં, તો તેનું વારંવાર આપણને વર્ણન કરવામાં આવ્યું છે કે આજે આપણું નામ હલવાનના જીવન પુસ્તકમાં પૃથ્વીની રચના પહેલાં લખવામાં આવ્યું છે. અને એથી કરીને જેઓ પ્રભુમાં છે તેઓએ ગભરાવાની કોઈ જરૂર નથી. આ જે 3.5 વર્ષ છે તે દરમિયાન શેતાન આ ખ્રિસ્ત વિરોધી દ્વારા અજાયબ જેવો ત્રાસ, સતાવણી પૃથ્વી ઉપર પ્રભુના લોકો ઉપર રેડી દેશે. હવે જ્યારે આપણે આ જે 2 કલમ છે, ખાસ કરીને 7 અને 8 કલમ છે, એ તમે જુઓ તો તમારો જે દ્રષ્ટિકોણ છે તેની પર આધાર રાખે કે જે સંતની વાત કરી રહ્યા છે, જીવનના પુસ્તકમાં જેમના નામ લખેલા છે એની વાત કરી રહ્યા છે, એ લોકો કોણ છે. જો તમે એમ માનતા હોય કે ઘણા વખત પહેલાં જ્યારે આપણે અભ્યાસ શરૂ કર્યો ત્યારે મેં એમની સમજણ આપી હતી, અમુક લોકો એમ માને છે કે આપણું ગગન ગમન જે થવાનું છે, રેપ્ચર જે થવાનું છે, એ આ 7 વર્ષ પહેલાં થશે. મારું માનવું એવું છે, જેને પ્રી ટ્રિબ્યુલેશન એટલે કે વિપત્તિ પહેલાં જે મંડળી છે તેને ઉપાડી લેવામાં આવશે. અમુક લોકોનું માનવું એવું છે કે આ 3.5 વર્ષ, જ્યારે પહેલાં 3.5 વર્ષ પૂરા થઈ જશે ત્યારે મંડળીને ઉપર લઈ લેવામાં આવશે, તેને મિડ ટ્રિબ્યુલેશન કહેવામાં આવે છે. અને અમુક લોકોનું એવું માનવું છે કે 7 વર્ષની વિપત્તિ પછી આપણને પ્રભુ લઈ ઉપર લઈ જશે, પોસ્ટ ટ્રિબ્યુલેશન એટલે કે વિપત્તિ પછી આપણું ગગનગમન થશે. તો તમારું જે માનવું છે એ પ્રમાણે તમે આ કલમ વાંચી શકો છો. જો તમે એમ માનતા હોય કે વિપત્તિ પછી જો એ છે તો આપણે બધા અહીંયા હઈશું અને આપણી પર આ ત્રાસ ગુજારવામાં આવશે, જે મારા માનવા પ્રમાણે બાઇબલના બીજા વચનોની વિરુદ્ધ છે. જો આપણું માનવું એવું હોય કે 7 વર્ષની વિપત્તિ પહેલાં આપણને લઈ લેશે, તો આ જે લોકોની વાત થઈ રહી છે એ 7 વર્ષ દરમિયાન છેલ્લા સમયમાં જે લોકો બચ્યા છે તેઓની વાત થઈ રહી છે. કેમ હું કહું છું કે 7 વર્ષ પછી જ આપણને રેપ્ચર થાય એ આપણા વચનોની વિરુદ્ધ છે? કારણ કે તમે જુઓ તો સદોમ અને ગમોરાનું તમને ઉદાહરણ આપું, તો સદોમને ગમોરાનો નાશ થયો તે પહેલાં પ્રભુએ લોટને અને તેની પત્નીને અને કુટુંબને ત્યાંથી બહાર કાઢી લીધું હતું. અને એ જે ઉત્પત્તિનો 19મો અધ્યાય છે તે આપણને આપણું જે રેપ્ચર અથવા તો અંત સમયના ભવિષ્ય વચન રૂપે છે કે જ્યારે આપણે જ્યારે પૃથ્વીનો નાશ કરવામાં આવશે ત્યારે આપણને મંડળીને પહેલાં ત્યાંથી લઈ લેવામાં આવશે. એટલે મારું માનવું છે કે આપણે મંડળી જેઓ પ્રભુમાં છે, પ્રભુને આપણે ઓળખનાર છે, તેઓને આ વિપત્તિના સમય પહેલાં ઉપાડી લેવામાં આવશે. તમે જો માથીનું પુસ્તક તેનો 16મો અધ્યાય અને 18મી કલમ વાંચો, ત્યાં પણ જે લખવામાં આવ્યું છે તે પ્રમાણે તમે જુઓ તો આપણે એમ કહી શકીએ કે આ સમય દરમિયાન, એટલે કે છેલ્લા સમયમાં મંડળીને ઉપર લઈ લેવામાં આવી છે. પછીના સમયમાં જેઓ સંતો પ્રભુની પાસે આવ્યા છે તેઓની વાત અહીંયા થઈ રહી છે, જેઓના નામ સૃષ્ટિના મંડાળથી 8મી કલમ મારી નખાયેલા હલવાનના જીવન પુસ્તકમાં લખેલા નથી એવા પૃથ્વી પર રહેનારા સર્વ તેની આરાધના કરશે. હજુ પણ કેટલો દયાજનક આપણે વાંચી રહ્યા છે કે હજુ આટલો બધો પ્રભુનો કોપ આપણે જે જોયો 3.5 વર્ષમાં, છેલ્લા 3.5 વર્ષમાં તેઓ જોઈ રહ્યા છે કે કેટલી કફોડી હાલત છે, છતાં પણ એવા લોકો છે કે હજુ પ્રભુ તરફ વળ્યા નથી અને તે આ ખ્રિસ્ત વિરોધીની અને શેતાનની આરાધના કરે છે. ઓ, એ લોકો કેટલા મૂર્ખ કહેવાય. હું આશા રાખું છું કે તમારામાંથી સાંભળનારા કોઈ પણ આ કેટેગરીમાં હોય નહીં, કે આટલા બધા સંદેશા સાંભળ્યા છતાં પણ હજુ પણ તમે પ્રભુ તરફ વળ્યા નથી. 9મી કલમ, જો કોઈને કાન હોય તો તે સાંભળે, જો કોઈ બીજાને દાસવતમાં લઈ જાય તો તે પોતે દાસવતમાં જશે, જો કોઈ બીજાને તરવારથી મારી નાખે તો તેને પોતાને તરવારથી માર્યા જવું પડશે. આમાં સંતોનું ધ્યેય તથા તેઓના વિશ્વાસ રહેલા છે. અને આ છેલ્લા સમયનું આ વર્ણન છે. 11મી કલમ હું કહું, પછી મેં પૃથ્વીમાંથી બીજા એક સ્વાપદને નીકળતું જોયું. પહેલું સ્વાપદ જો ક્યાંથી નીકળ્યું હતું? સમુદ્રમાંથી નીકળ્યું હતું. વાલા, હું મને લાગે છે ભૂલી ગયો આ કહેવાનું. આપણે જો 11મી 12મા અધ્યાયમાં ગયા અઠવાડિયે જોયું, જ્યારે શેતાન અજગરની વાત થયું ત્યારે યોહાન આકાશમાં એ જોઈ રહ્યો છે. જ્યારે આજે 13મા અધ્યાયમાં આપણે જોઈ રહ્યા છે, જ્યારે સમુદ્રની વાત થાય તો હવે એ પૃથ્વી પર આ દર્શન જોઈ રહ્યો છે. તો પહેલાં તેણે સમુદ્રમાંથી ખ્રિસ્ત વિરોધીને, એક સ્વાપદને જેને 7 માથા હતા તેને જોયો, એ દરિયામાંથી બહાર આવ્યો. હવે અહીંયા 11મી કલમમાં આ જે પ્રબોધક, જૂઠો પ્રબોધક જેને કહેવામાં આવે છે, આ પણ એક ખ્રિસ્ત વિરોધી કરતા અને શેતાન કરતા જુદી વ્યક્તિ છે. તો તેની માટે શું કહેવામાં આવે છે કે મેં એક પૃથ્વીમાં બીજા એક સ્વાપદને નીકળતું જોયું, તેને હલવાનના શિંગડા જેવા 2 શિંગડા હતા અને અજગરની જેમ તે બોલતું હતું. કેટલું ભયાનક વર્ણન છે આ, જુઓ તમે કેટલું ભયાનક આ વર્ણન છે કે દેખાવમાં તો ઘેટા જેવું હતું, 2 શિંગડા, બીજા એક સ્વાદ પર નીકળ્યું, તે હલવાનના શિંગડા જેવા 2 શિંગડા હતા. જોયું તમે, હલવાન એટલે કે ઘેટું, પણ એની બોલવાનું અજગર જેવું, એટલે કે શેતાન જેવું હતું. પહેલા સ્વાપદનો સર્વ અધિકાર તેની સમક્ષ તે ચલાવે છે, અને જે પહેલા સ્વાપદનો પ્રાણઘાતક ઘા રૂજાયો હતો તેની આરાધના પૃથ્વી પાસે તથા તે પર રહેનારની પાસે તે કરાવે છે. જે વસ્તુ આપણે 8મી કલમમાં જોઈ આગળની વાગમાં, આ જે જૂઠો પ્રબોધક છે તે લોકોને એ આરાધનામાં દોરી જશે. કોની આરાધનામાં? ખ્રિસ્ત વિરોધી અને ખ્રિસ્ત વિરોધી દ્વારા શેતાનની આરાધનામાં. અત્યારે હું તમને કહું, કદાચ હું બલકે હું જાણું છું કે ઇન્ડિયામાં આ વસ્તુ બની રહી છે, પણ અહીંયા અમેરિકામાં ખુલ્લેઆમ અહીંયા ગાડી શેતાનના મંદિરો છે. અને લોકો આપણે જેવી રીતે રવિવારના દિવસે ભક્તિ કરવા માટે આપણે દેવળમાં જઈએ, તેમ લોકો શેતાનની પૂજા કરવા માટે એવા મંદિરમાં જાય છે. અને તેઓની સંખ્યા દિવસ બર દિવસ વધતી જાય છે અહીંયા અમેરિકા દેશમાં. અને આપણે એવું ના માનીએ કે ભારત દેશમાં કે બીજા દેશોમાં આવું નથી થતું. તમે જ્યારે આ જે કાળી અને અમુક જે દુર્ગા ને એ બધા જે એમના દેવદેવીઓ છે, એ શું છે? એક જાતનો શેતાનની જ સ્તુતિ છે વાલાઓ. હજુ બી મેં એવી ઘટનાઓ બનાવો મેં વાંચ્યા છે, સાંભળ્યા છે. હું માનું છું કે તમે પણ કદાચ મારા કરતાં વધારે સાંભળ્યું હશે કે હજુ પણ બાળકોનું અર્પણ કરવામાં આવે છે. અને ભલે અમુક ધર્મ કહેતા હોય કે અમે પશુ હિંસામાં નથી માનતા, પણ આજની તારીખમાં પણ ભારત દેશમાં ઘેટાનું અને બીજા પશુઓનું બલિદાન દેવદેવીઓને હિન્દુ ધર્મમાં આપવામાં આવે છે. અને જે આ જે છૂટો પ્રબોધક છે એ આવી જ કંઈક આરાધનામાં ભક્તિમાં લોકોને ભમાવી અને લઈ જશે. અને જો એનો અધિકાર પહેલું જે સ્વાપદનો સર્વ અધિકાર તે સમક્ષ તે ચલાવે છે, કેવું કેટલું ભયાનક આ વર્ણન છે અહીંયા ગાડી 14મી 13મી કલમ. અને તે મોટા ચમત્કારો કરે છે એટલે સુધી કે તે માણસની નજર આગળ આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ પણ વરસાવે છે. સ્વાપદની સમક્ષ જે ચમત્કારો કરવાનો અધિકાર તેને આપવામાં આવ્યો, તેઓ વડે પૃથ્વી પર રહેનારાઓને તે ભમાવે છે. અને પૃથ્વી પર રહેનારાઓને તે કહે છે કે જે સ્વાપદ તરવારથી ઘાયલ થયું હતું છતાં તે જીવતું રહ્યું, તેની મૂર્તિઓ બનાવો. અને એવું સામર્થ્ય આપવામાં આવ્યું કે સ્વાપદની મૂર્તિમાં પ્રાણ મૂકે, જેથી તે સ્વાપદની મૂર્તિ બોલે. અને જેટલા માણસો સ્વાપદની મૂર્તિની આરાધના ન કરે તેટલાને તે મારી નાખાવે. ફરીથી હું તમને યાદ દેવડાવું કે શેતાનનામાં ના તો ખ્રિસ્ત વિરોધીમાં અથવા તો આ જૂઠા પ્રબોધકમાં એવી કોઈ જાતનું બળ છે કે તેઓ કોઈકને જીવંત કરી શકે. જીવન અને મરણ તો પ્રભુના હાથમાં છે. ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ તમને જીવન આપી શકે છે, કાં તો આત્મિક જીવન હોય કે શારીરિક જીવન હોય. બીજું કોઈ આ જે એ ચમત્કાર છે, જેવી રીતે લાઝરસને ઊભો કરવામાં આવ્યો, પુનરુત્થાનનો જે ચમત્કાર છે એ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરી શકે છે. અહીંયા જે લખવામાં આવ્યું છે કે સ્વાપદની મૂર્તિમાં પ્રાણ મૂકે, એ બધું લોકોને છેતરવાની વાત છે. અને વાલાઓ, મારે તમને કહેવું ના જોઈએ, કહેવું ના પડે, જોઈએ નહીં પણ કહેવું ના પડે, આપણે જાણીએ છીએ કે આજના આપણા સમયમાં અમુક આ જે ગુરુ હોય છે, અમુક જે પોતાની જાતને બાબા અને એવું બધું બતાવે છે, એ કેવી રીતે લોકોને આવા ખોટા ખોટા ચમત્કાર કરીને ભમાવે છે અને પોતાની જાળમાં ફસાવી દે છે. ખાસ કરીને હું તમારું ધ્યાન આજે અહીંયા લખવામાં આવ્યું છે 13મી કલમમાં કે તે અને તે મોટા ચમત્કારો કરે એટલે સુધી કે તે માણસોની નજર આગળ આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ વરસાવશે. આ કેમ આવું કરવા માંગે છે? અને અહીંયા જે આ જીવંત કરવાનું કેમ લખ્યું છે, કારણ કે આપણે 2 અધ્યાય પહેલાં જે 2 પ્રભુના જે સાક્ષી હતા તે વિશે શીખ્યા, તો તેમણે શું કર્યું હતું? એ આકાશમાંથી અગ્નિ વરસાવ્યો હતો. તે 3 દિવસ પછી પુનરુત્થાન પામેલા, એનું આ એક જાતનું ઇમિટેશન. એ લોકોની એ જે કર્યું હતું કે અમે એવા જ છે, એવું આ જે ખ્રિસ્ત વિરોધી અને એનો પ્રબોધક લોકોને બતાવવા માંગે છે અને એ રીતે લોકોને ભમાવવા માંગે છે. વાલાઓ, આ શેતાન છે એનામાં પણ અમુક ચમત્કાર કરવાની શક્તિ છે. નિર્ગમનનું પુસ્તક આપણે જોઈએ છીએ, મૂસા જ્યારે ફારૂન રાજાની પાસે જાય છે અને પોતાની લાકડી નાખે છે અને સર્પ થઈ જાય છે, ત્યારે એની સાથે જે જેનસ અને જેમ્બ્રિસ, ગુજરાતીમાં મને નામ નથી આવડતું, પણ તમે 3 તિમોથી અને 3 અધ્યાય તમે વાંચશો તો ત્યાં લખવામાં એ નામ લખવામાં આવ્યા છે. તો તે લોકોએ પણ પોતાની લાકડી નાખી અને તે સર્પ થઈ ગઈ. અમુક જે પહેલાંના જે મૂસાએ જે પ્લેગ હતા, જે ચમત્કાર કર્યા, તેનું ચમત્કાર આ 2 વ્યક્તિઓએ પણ કર્યું હતું. બધા નહોતા કરી શક્યા, એ લોકો 1-2 કર્યા પછી એનાથી આગળ એ લોકો નથી વધી શક્યા. પણ એ બીજા દિવસનો અભ્યાસ છે, કોઈ બીજા દિવસે આપણે તેની ઉપર મનન કરીશું. અને જ્યારે જ્યારે મૂસાની લાકડી જ્યારે નાખવામાં આવી અને પેલા લોકોએ લાકડી નાખીને સર્પ થયો, ત્યારે મૂસાની લાકડી એ સર્પને ગળી ગઈ. શૈતાનમાં પણ ચમત્કાર કરવાની અમુક એનું શક્તિ બળ છે, પણ એ પુનરુત્થાન નથી કરી શકતો અને એ ખાલી લોકોને છેતરે છે. અને આ અહીંયા જે વર્ણન આપવામાં આવ્યું છે કે મૂર્તિને સજીવન કરશે, અગ્નિ વરસાવશે, એ બધી વસ્તુ ફક્ત લોકોને છેતરવા માટેની જ છે, છેતરવા માટેની જ છે. અને લખવામાં આવ્યું છે, અને જેટલા માણસો સ્વાપદની મૂર્તિની આરાધના કરે ન કરે તેટલાને તે મારી નંખાવે છે. બહુ જ ગંભીર પરિસ્થિતિ આ હશે, બહુ જ ગંભીર પરિસ્થિતિ આ હશે. અને વાલાઓ મારું માનવું છે કે આ સમય બહુ નજીક છે. 16મી કલમ, વળી નાના તથા મોટા, ધનવાન તથા દરિદ્રી, સ્વતંત્ર તથા દાસ, તે સર્વની પાસે તેઓ જમણા હાથ પર અથવા તેઓના કપાળ પર તે છાપ લેવડાવે છે, અને માર્ક ઓફ ધ બીસ્ટ કહેવામાં આવે છે. ઘણાનું માનવું એવું છે કે આ કોવિડના દરમિયાન જે આપણે રસી લીધી તે એ કદાચ આ છાપ વિશે, એ કદાચ આ શૈતાનની જે છાપ છે એ છે. વાલાઓ, મારા માનવા પ્રમાણે તે એકદમ ખોટી વાત છે. રસી કોઈ જાતની છાપ નથી, મારું માનવા પ્રમાણે, મારી જે પવિત્ર શાસ્ત્રની સમજણ છે તે પ્રમાણે. અને હું બહુ સહેલાઈથી તમને હું એ સમજાવવા માગું છું કે આ કયા સમયની વાત થઈ રહી છે. વિપત્તિના, મહાવિપત્તિના છેલ્લા 3.5 વર્ષની વાત થઈ રહી છે. અને જ્યારે આ વસ્તુ બની રહી છે ત્યારે કોણની હાજરી છે? ખ્રિસ્ત વિરોધીની હાજરી છે. શૈતાનને પણ પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે અને જૂઠો પ્રબોધક પણ હાજર છે. શું આપણે અત્યારે વિપત્તિના સમયમાંથી પસાર થઈ રહ્યા છે? અને જો તમે એમ માનતા હોય કે વિપત્તિ, અને આ તો વિપત્તિ પણ નહીં પણ મહાવિપત્તિમાંથી આપણે પસાર થઈ રહ્યા છે, તો પછી આ જે પ્રકટીકરણના પુસ્તકમાં જે વર્ણન આપ્યું છે, જે બધા ન્યાય રેડી દેવામાં આવશે, પ્રભુનો કોપ જે આપણી પર આવવાનો છે, અને જે ભયંકર પરિસ્થિતિ થવાની છે, જો ખરેખર આની વિશે વાત કરતા હોય તો પછી આ વચનો જૂઠા છે. કારણ કે અત્યારે આ જે પ્રકટીકરણમાં આપણે વાંચી રહ્યા છે કે જે કોપ રેડી દેવામાં આવશે, અને તેથી જે પાણીની તંગી, ખોરાકની તંગી, જે યુદ્ધ, એ હું તો અત્યારે દુનિયામાં જોઈ રહ્યો નથી. હા, પરિસ્થિતિ ખરાબ છે, પણ વિપત્તિની પણ પરિસ્થિતિ નથી. અને આ છાપ, રસીની જે છે એ જો છાપ ખરેખર શૈતાનની છાપ હોય તો શૈતાન ક્યાં છે? ખ્રિસ્ત વિરોધી ક્યાં છે? અને ખોટો પ્રબોધક ક્યાં છે? ક્યારે તમે આ જે ચમત્કારો વિશે લખવામાં આવ્યું છે તે તમે જોયા છે? મારું માનવું નથી કે આ સમય અથવા તો રસી આ છાપની નિશાની છે. પણ ફરીથી મેં કીધું તે પ્રમાણે, સેટન ઇઝ એન ઇમિટેટર, એ નકલ કરનારો છે. આપણે જોઈએ તો આગલા 7મા અધ્યાયમાં શું કર્યું હતું. 7મા અધ્યાયમાં પ્રભુએ 144,000 તેના લોકોની ઉપર કપાળ પર છાપ મારી હતી. અને શૈતાન બી હવે લોકોને છેતરવા માટે જેવી રીતે 2 સાક્ષીઓનું એણે નકલ કરી, એ જ રીતે અહીંયા ગાડી એ લોકોને છાપ મારીને એ લોકોને છેતરવાની વાત કરી રહ્યો છે. પણ જ્યારે પણ આ વસ્તુ બનશે ત્યારે પૃથ્વી પરની પરિસ્થિતિ બહુ ગંભીર થઈ જશે. જો તમે છાપ ન લો તો તમે કોઈ પણ કાર્ય કરી શકશો નહીં. ના તો તમે ખાઈ શકશો, ના તો તમે ખરીદી શકશો, ના તો તમે નોકરી પર જઈ શકશો, ના કે તમે પૈસાની કોઈ બી લેવડ દેવડ તમે આ છાપ વગર કરી શકતા નથી. અને વાલાઓ આપણે જાણીએ છીએ કે આ બહુ અઘરું નથી. કદાચ જે 50 વર્ષ પહેલાં લાગતું હતું કે આ કેવી રીતે શક્ય બની શકે, એ અત્યારે આપણે જોઈએ છે. કે હું અત્યારે અમેરિકાથી ભારત દેશમાં આવું અને મારું ક્રેડિટ કાર્ડ મૂકું તો એની અંદરની જે ચિપ છે તેનાથી મને જે પણ કાર્ય કરવું હોય તે હું કરી શકું છું. એ જ રીતે તમે પણ જો મુસાફરીમાં કોઈ પણ દેશમાં જાઓ, અમેરિકામાં આવો, તમારી પાસે એ કાર્ડ હોય તો એ ચિપ દ્વારા બધું જ તમને ખબર પડી જાય છે. અમુક જે યુરોપિયન દેશમાં છે તેમાં ઓલરેડી જે ચોખાના દાણા જેટલી નાની ચીપ તમારા આંગળીમાં અને કદાચ તમારા કાંડામાં મૂકવામાં આવે છે કે જેનાથી તમારી ઓળખ થાય, તમે કઈ દવા પર છો, કઈ રોગ છે તમને, એ બધી જ માહિતી તેમાંથી મળી જાય છે. અમેરિકા દેશમાં જે લોકો કૂતરો પાળે છે તેઓ એ દરેક કૂતરાની અંદર આ ચીપ હોય છે કે જો એ કૂતરો કદાચ ખોવાઈ જાય, ઘરેથી નાસી જાય, તો એને ત્યાં આગળ એ લોકોએ એ ચીપને સ્કેન કરે એટલે કે તરત જ તેમને બધી માહિતી મળે કે આ કોનો કૂતરો છે, ક્યાં છે, અને તેને પોતાના માલિક પાસે પાછો લઈ જઈ શકે છે. આ બધી વસ્તુઓ ઓલરેડી આજની 2022ની સાલમાં છે, એટલે અહીંયા જે લખવામાં આવ્યું છે હવે એ વસ્તુ કલ્પનાની બહાર નથી. કદાચ 50 વર્ષ પહેલાં, 60 વર્ષ, 100 વર્ષ પહેલાં જ્યારે આપણા દાદા દાદી રહેતા હતા ત્યારે એમને કહે કેવી રીતે આ બની શકે, પણ અત્યારે આપણે જે દુનિયામાં જીવી રહ્યા છે આ તો બહુ આસાન કામ લાગે છે. વળી જેને તે છાપ એટલે સ્વાપદનું નામ અથવા તેમના નામની સંખ્યા હોય તે વગર બીજા કોઈ કંઈક વેચાઈ લેવાય નહીં એવી પણ તે ફરજ પાડે છે. અને છેલ્લી કલમ એમ કહે છે કે આમાં ચાતુર્ય રહેલું છે, જેને બુદ્ધિ છે તે સ્વાપદની સંખ્યા ગણે, કેમ કે તે એક માણસના નામની સંખ્યા છે અને તેની સંખ્યા 666 છે. આ જે આંકડો છે તેને લઈને ઘણી બધી ચર્ચા વિચારણા થઈ છે, પુસ્તકોના પુસ્તકો લખવામાં આવ્યા છે, જાત જાતના તર્ક વિતર્કો કરવામાં આવ્યા છે. આજે આપણા અભ્યાસમાં હું એમાં ઊંડો ઉતરવા માંગતો નથી. ઘણા લોકોનું કહેવું છે અને તમે ગ્રીક જે ભાષા છે, તમે યહૂદી ના જે આંકડા છે તો તેમાં એ આંકડા પ્રમાણે, તેનો લેટર છે જે શબ્દ છે તેના પ્રમાણે એને આંકડો આપવામાં આવે છે. દાખલા તરીકે એ એને 1, બી 2, અને એ પ્રમાણે ઘણા લોકોએ બધાના નામ ગોઠવીને 660નો આંકડો લાયા છે કે આ માણસ છે. હિટલર માટે કહેવામાં આવે છે, બીજા બધા જે વ્યક્તિઓ ભેગા ઊભા થયા પોપ માટે કહેવામાં આવે છે, ઘણા બધા વ્યક્તિઓ છે તેમના નામને ગોઠવીને 666નો નંબર લાવીને મૂકવામાં આવે છે. અને મેં કીધું તે પ્રમાણે કદાચ આપણે 2 બાઇબલ સ્ટડી કરીએ આ નંબર પર તો પણ ઓછી પડે, એટલા બધા લોકોની જાત જાતના તર્ક વિતર્કો છે. આપણને આનું જે જ્ઞાન આપવું જોઈએ શું છે એ આપણને ખબર નથી. પણ આજે આપણે આ બાઇબલ સ્ટડી બંધ કરીએ પહેલાં હું તમને એક વસ્તુ કહેવા માગું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે નંબર છે, દેવનો નંબર કયો છે? 7 નંબર. અને એ 7 નંબર તમે જુઓ તો એ સંપૂર્ણતાનો નંબર છે. આ તમે જુઓ કે આ પ્રકટીકરણના અભ્યાસમાં આપણે વારંવાર 7 મંડળી, 7 ન્યાય, 7 રણસિંગણા આપણે જોયું છે, એટલે 7 એ પ્રભુના સંપૂર્ણતાનો નંબર છે, જ્યારે 6 નંબર એ માનવીનો નંબર છે, માણસનો નંબર 6 નંબર છે. અને એ અહીંયા મને લાગે છે કે આ છે 660 છે, અને આપણે બહુ એકદમ છાતી ઠોકીને આ કહી શકતા નથી, કારણ કે પ્રભુએ આપણને કીધું નથી, બાઇબલ આ બાબતમાં શાંત છે. પણ એમ કહી શકીએ કે આ માણસની જે સિસ્ટમ છે, માણસની જે સત્તા છે, માણસની જે ગવર્મેન્ટ છે, તેના વિશે એ વાત કરી રહી છે. અને આપણે મેં ગત દિવસમાં કીધું હતું તે પ્રમાણે આપણે જે ત્રિએક દેવને ભજીએ છીએ તો અહીંયા ત્રિએક દેવની સામે આ ત્રિએક શેતાનને પણ આપણે જોઈ રહ્યા છે કે પ્રભુ બાપની સામે શેતાન હતો, આ જે ખ્રિસ્ત વિરોધી છે એ ખ્રિસ્તની સામો છે, અને પછી જે જૂઠો પ્રબોધક છે એ આપણે પવિત્ર આત્માની સામે, એટલે કે આ અનહોલી ટ્રિનિટી કહેવાય, અપવિત્ર ત્રિએક જે સંગઠન છે તેને કહી શકાય. કદાચ એ 3ને માટે આ 660નો આંકડો વાપરવામાં આવ્યો છે. હું કેમ કહું છું કે જૂઠો પ્રબોધક અને એ પવિત્ર આત્માની વિરુદ્ધ છે? કારણ કે પવિત્ર આત્માનું કામ અત્યારે શું છે? મંડળીને બાંધવાનું છે, તેને લોકોને ખ્રિસ્ત તરફ દોરવાનું છે. પવિત્ર આત્માની સેવા શું છે? જો તમે બાઇબલમાં વાંચો તો તેની સેવા એ છે કે તે આપણને ખ્રિસ્ત તરફ દોરી જાય. જૂઠો પ્રબોધક શું કરે છે, તે લોકોને ખ્રિસ્ત વિરોધી તરફ દોરી જાય છે અને તેમની આરાધનામાં કરવામાં તેઓને ભમાવે છે, છેતરે છે અને તે તરફ વાળે છે. આજે હું સમાપ્ત કરું તે પહેલાં ફરીથી હું તમારું ધ્યાન નવમી કલમ તરફ દોરવા માગું છું. તમે જો જોયું હોય તો મેં બહુ સમય નહોતો કાઢ્યો, પણ હું તમને આ છેલ્લે કંઈક કહેવા માગું છું. નવમી કલમ શું કહે છે કે જો કોઈને કાન હોય તો તે સાંભળે. આ શબ્દો પહેલાં ક્યાં આપણે જોયા છે? આ જ પ્રગટીકરણના પુસ્તકમાં બીજા અને ત્રીજા અધ્યાયમાં જ્યારે આપણે મંડળીઓનો પત્ર હતો ત્યારે વારંવાર આપણે આ શબ્દો વાંચ્યા છે અને હું ફરીથી તમને ત્યાં દોરી જવા માગું છું, કારણ કે બહુ જ સમજવું જરૂરી છે. મેં કીધું કે મંડળીને આ સાત વર્ષની વિપત્તિ પહેલાં આપણું ગગનગમન થઈ જશે, આપણને ઉપર લઈ લેવામાં આવશે. કેમ હું કહું છું? બે વસ્તુ તમે નોટિસ કરજો. બીજો અધ્યાયને સાતમી કલમ જ્યાં એફસસની મંડળીને કહેવામાં આવે છે અને દરેક મંડળીને આ જ કહેવામાં આવે છે, રાઈટ? ત્યાં બી લખ્યું કે જે કહે છે તે, જેને કાન છે તે સાંભળે, જે કાન છે તે સાંભળે. પણ બે શબ્દો આ તેરમા અધ્યાય અને નવમી કલમમાં નથી. સાતમી કલમ કેવી રીતે શરૂ થાય છે કે આત્મા મંડળીઓને જે કહે છે તે, જે કાન છે તે સાંભળે. તેરમા અધ્યાય ને નવમી કલમમાં આપણે એ જોતા નથી. કેમ? કારણ કે જ્યારે એ સાત વર્ષની વિપત્તિનો સમય છે ત્યારે ના તો આત્મા હાજર છે ના તો મંડળી હાજર છે. કારણ કે મંડળીને જ્યારે ઉપર લઈ લેવામાં આવે ત્યારે આત્માનું કામ પૂરું થાય છે અને મંડળી હવે છે નહીં, તો મંડળીને કેવી રીતે કહે કે જેને કાન છે તે સાંભળે? વાલાઓ, આપણે અત્યારે અંત સમયમાં જીવી રહ્યા છે. આ જે ખ્રિસ્ત વિરોધી અને આ જે જૂઠો પ્રબોધક છે તે લોકોને ભમાવી છેતરીને પ્રભુથી દૂર લઈ જશે અને અને તેઓને નાશના માર્ગમાં દોરી જશે. વાલાઓ, પણ આ કોઈ ગવર્મેન્ટ નથી, આ કોઈ એવી અમુક વખત એવી રીતે એમને કહેવાય કે આ સંસ્થા છે કે જે વન વર્લ્ડ ગવર્મેન્ટ, કદાચ અત્યારે તમે સાંભળ્યું હશે, ઘણી એની ચર્ચા થઈ રહી છે. આ વ્યક્તિ છે, આ જીવતી જાગતી વ્યક્તિ છે. હું કેમ એવી રીતે કહી શકું છું? ત્યારે જ્યારે આપણે પ્રગટીકરણના અંતમાં આવીશું ત્યારે જોઈશું કે તેમને બાંધી અને પછી અગ્નિમાં નાખી દેવામાં આવે છે. ગવર્મેન્ટને બાંધીને અગ્નિમાં નાખી ના દેવાય, ગવર્મેન્ટની ભક્તિ ના થાય. અહીંયા શું કહે છે? એમની આરાધના કરે છે. આ વ્યક્તિ છે, જીવતી જાગતી વ્યક્તિ છે, ખ્રિસ્ત વિરોધી અને જૂઠો પ્રબોધક, અને તે આવશે અને લોકોને નાશના માર્ગમાં દોરી જવાનો પ્રયત્ન કરશે. વાલો, આપણી પાસે સમય છે. હજુ જો તમે આ સંદેશો સાંભળી રહ્યા છો, 2022ની સાલ છે, હજુ સાત વર્ષની વિપત્તિ શરૂ થઈ નથી. એ સમય આવી રહ્યો છે, ટૂંક સમયમાં આવી રહ્યો છે. આપણે જેમ કહ્યું હતું કે પ્રસ્તાવના થાય તે પહેલાંનો જે સમય છે, બાળક જ્યારે માના પેટમાં લાત મારવાનું શરૂ કરે તે તો આપણે જાણીએ છીએ. કદાચ એ સમયમાં આપણે જીવી રહ્યા છે. વાલાઓ, મોડું થાય તે પહેલાં તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ વળો. આ જે સમય છે તેનાથી બચવાનો એક જ ઉપાય છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીએ, તેમને આપણે તારણહાર બનાવીએ, આપણે ઉદ્ધાર પામીએ અને તેમના વધસ્તંભ પર વેવડાયેલા રક્ત દ્વારા આપણને આપણા પાપની માફી મળેલી છે અને પુણ્યનું થાન જે ખાલી કબર છે તેમાં આપણને અનંત જીવન મૂક્યું છે. જો તમારું નામ તમારે હલવાનના જીવન પુસ્તકમાં લખાવવું હોય તો ફક્ત તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવાનો છે અને આ જે છે તેની કોઈ પણ ચિંતા આપણે કરવાની રહેતી નથી. શું તમે આજે તમારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને નહીં સોંપો? વાલા, હું આશા રાખું છું કે ફરીથી પ્રભુએ તમારા હૃદયનું દ્વાર ખટખટાવ્યું છે અને આજે જ્યારે ખટખટાવ્યું છે ત્યારે તમે પ્રભુને માટે તમારું હૃદયનું દ્વાર ખોલશો અને તેમને અંદર આવવા માટે આગમન આપશો. પવિત્ર પવિત્ર અમારા જીવતાને જાગતા પ્રભુબા, ફરીથી એકવાર તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ સમયને માટે પ્રભુબા. આ જે તમારા વચનો છે પ્રભુ બાપ, અને પવિત્ર આત્મા દ્વારા તમે અમને જે સમજણ આપી છે તે માટે તમે પુષ્કળ આભાર માનીએ છીએ. હજુ પણ જો કોઈ હૃદય કોઈ એવું છે કે જે વ્યાકુળ છે પ્રભુ બાપ, હજુ પણ હૃદયમાં કંઈક સમાધાન નથી પ્રભુ બાપ, તો તમે તેઓની સાથે વાત કરો પ્રભુ બાપ. તેઓનું હૃદય એટલું કઠણ ન થઈ જાય કે પ્રભુ બાપ જેવી રીતે ફેરોના ફારૂન રાજાનું હૃદય કઠણ થયું અને તે નાશમાં ગયો, પણ પ્રભુ બાપ તેઓની પર તમે ફરીથી દયા કરો, ફરીથી એકવાર પ્રભુ બાપ તમે તેમનું હૃદયનું દ્વાર ખટખટાવો અને તમારા તમારા રાજ્યમાં ફરી એક વ્યક્તિનો પ્રવેશ થાય તેવું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. ફરીથી એકવાર પ્રભુ બાપ દરેક સાંભળનાર વ્યક્તિને હું તમારા હાથમાં સોંપું છું પ્રભુ બાપ. તેઓના જીવનમાં તમારું કાર્ય કરો પ્રભુ બાપ, તેઓને આશીર્વાદિત કરો, તમારા ઉપયોગી પાત્ર બને અને તમારો મહિમા થાય તેવું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આ અમારી ટૂંકી વિનંતી, તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.